ॐ जय 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 नमोस्तु 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 नमो हरिहन्ताणं नमो सिद्धाणं नमो वैर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहनम् णमीणजीर्णं वीरम् अनन्तवर्णानदंशनसावम् ओच्छामि नियमसारम् केवलीसुतकेवलीभणितम् न मिने अनन्तोत्कृष्टदर्शन ज्ञानमयजिनवीर अहं नियमसारहुं केवली श्रुतकेवली परिकथितने भरत क्षेत्रना समर्थाचार्य भगवान कुनकुंद आचार्य देव द्वारा रचयी नियम सार परमागम में परम समाधि अधिकार चाली रह्यो छे। अपने पहला दिवसे पण बात करी हती नियम सार परमागम नी अंदर बीजा परमागम करता एनी अंदर केटलीक विशेष बातों पण अंदर में समाविष्ट थयेली छे। अने जे नियम सार परमागम नी अंदर जे बधा सेंटेन्स आव्या छे एनो अर्थ जे आपणे एक रेग्युलर जे शैली थी अर्थ करीए छीए एना करता एक अलग प्रकार थी पण एना अर्थ थता जोवामां आवे छे। हमणां ज आजनो जे स्वाध्याय हतो एमां एक अपरिस्पंद अर्थ अपरिस्पंद अकंपपणुं तो ये जे नियमसारनी अंदर जे अकंपपणानी जे वात करी योग संबंध में जे मन वचन कायना प्रदेश निमित्ते आत्माना प्रदेशोनु कंपन थाय एनी वात न करी। स्वभावना आश्रे जे वीतरागता जेटला अंश में प्रगट थाय छे एना माटे अकंपपणानो भाव ए अर्थ में बतावे એવી રીતે આગળ એક શ્લોકની અંદર મુનિરાજ અને કેવલી ભગવાન એ બંનેમાં જે જે ફરક માને છે અમે એને જડમતી કહીએ છીએ આવો પણ એક શ્લોક છે કે મુનિરાજ અને ભગવાન બંનેમાં આમ તો એક અપેક્ષા એ ફરક છે એમને ફરક બતાવવો ઉચિત નથી લાગતો। જેમ કે ભાઈ પાર્લાની અંદર મંદિરમાં કોઈ દર્શન કરી રહ્યું છે ને કોઈ મંદિરના ગેટ સુધી આવ્યું તો કે હવે એ ફેર બહુ મોટો ફરક નથી એમ એ ફરકને સાઈડમાં કરી દીધો છે। એટલે કહ્યું કે મુનિરાજ અને ભગવાનમાં જે ફરક માને છે અમે એને જડમતી કહીએ છીએ। તો નિયમસારની અંદર આપણે એવી જ્યારે જ્યારે આવશે તો જોતા જઈશું કે એક વિશિષ્ટ પ્રકારના અર્થ જોવામાં આવે છે। બે દિવસ પહેલાના સ્વાધ્યાયની અંદર એક કારણ શુદ્ધ પર્યાયની વાત આવી હતી કે બે વખત શુદ્ધ શુદ્ધ એવો પ્રયોગ કર્યો હતો અને ગુરુદેવજીએ કહ્યું ત્યાં અહીંયા જે કારણ શુદ્ધની પણ વાત કરી એટલે થોડીક વિચાર આ નિયમસાર પરમાગમનું આ એક કારણ શુદ્ધ પર્યાય પણ એક અલગ વિષય છે એનો। 15 નંબરની ગાથામાં કારણ શુદ્ધ પર્યાય શબ્દ ખુલીને આવેલો છે। જેમ સમયસાર પરમાગમમાં 308-11 ગાથામાં ક્રમબદ્ધ પર્યાય ક્રમ નિયમિત ક્રમબદ્ધ પર્યાય આ ક્રમબદ્ધ પર્યાયને કારણ શુદ્ધ પર્યાય આ બધું શાસ્ત્રોમાં જે છુપાયેલા રહસ્યો હતા એ પૂજ્ય ગુરુદેવશ્રીએ આપણને સરળ કરીને બધી વાતો સમજાવી છે। તો થોડુંક કારણ શુદ્ધ પર્યાય વિશે સમજીશું આપણે। કે પછી આપણે શાસ્ત્રમાંથી વાંચીશું, પહેલાં એનું સમજી લઈએ આપણે કે શું કહેવાનો આશય શું છે, કારણ શુદ્ધ પર્યાયમાં શું કહેવું છે. કે એક તો સૌથી પહેલા નંબરમાં આપણે દ્રવ્યનું બંધારણ કેવું હોય છે એ આપણા જ્ઞાનમાં ક્લિયર હોવું જોઈએ, તો આ બધા જવાબ સરળતાથી મળી જશે. તો આપણે બધાએ સાંભળેલું પણ છે, એક પ્રમાણનું દ્રવ્ય અને એક ત્રિકાળી દ્રવ્ય, આવું આપણે બધે વારંવાર સાંભળેલું છે. પ્રમાણનું દ્રવ્ય એટલે પર્યાય સહિતનું દ્રવ્ય. થોડુંક સરળ કરીએ તો આત્મામાં બે પડખા છે, ઘંટીના બે પડની જેવા બે પડખા, ને ઉપરનો ભાગ ઘંટીનો એક અલગ છે ને નીચેનો એવી રીતે નહીં, પણ જ્યાં દ્રવ્ય છે ત્યાં જ પર્યાય છે ને જ્યાં પર્યાય છે ત્યાં જ દ્રવ્ય છે. એટલે બીજી રીતે કહીએ તો એક ટકવાવાળો ભાવ છે અને એક પલટવાવાળો ભાવ છે. તો ટકવાવાળો ભાવ છે ત્રિકાળ એક રૂપે ટકેલો છે, અને બીજો પલટવાવાળો ભાવ છે એ પર્યાય છે, દરેક સમયે પલટાય છે, એક સમયથી વધારે એની સ્થિતિ હોતી નથી. જેને આપણે તત્વાસૂત્રમાં કહીએ છીએ કે ઉત્પાદ વ્યય દ્રવ યુક્તમ સત સદ્રવ્ય લક્ષણમ. ઉત્પાદ એટલે નવી પર્યાયનું ઉપજવું, વ્યય એટલે પર્યાયનું નષ્ટ થવું, અને દ્રવ્ય એટલે એ ઉત્પાદ અને વ્યય જે થાય છે એ વખતે દરેક સમયે એની સાથે જે ટકી રહેવાવાળો ભાવ છે, જે ઉત્પન્ન પણ નથી થતો નાશ પણ નથી થતો. છઠ્ઠી ગાથાના શરૂઆતના પહેલા બે બોલ જ્ઞાયક ભાવની ઓળખાણ કરાવી ત્યાં, જે અનાદિકાળથી તેને અનંતકાળ સુધી રહેવાવાળો ભાવ છે, જેનું નામ જ્ઞાયક ભાવ કહ્યું, ધ્રુવ ભાવ, ટકવાવાળો ભાવ. તો એક ટકવાવાળો ભાવ હોય છે ને બીજો પલટવાવાળો ભાવ હોય છે. સમજીએ હવે જરા, ટકવાવાળો જે ભાવ છે એનું નામ છે ત્રિકાળી દ્રવ્ય, એનું નામ છે ત્રિકાળી, ત્રણે કાળે એક રૂપ રહેવાવાળો, સળંગ ધ્રુવ એક રૂપ રહેવાવાળો, શાશ્વત અનાદિ અનંત, કોઈ ચેન્જ નહીં એની અંદર. એ જે ટકવાવાળો ભાવ છે એ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા જ્ઞાયક ભાવ, અને બીજો છે પલટવાવાળો ભાવ, દરેક સમય પલટવાવાળો, એ ચાહે ઔદયિક ઔપસમિક સાયુપસમિક સાહી કોઈ પણ પર્યાય હોઈ શકે છે, પલટવાવાળો ભાવ, રાગ દ્વેષ હોય, સમ્યક દર્શન હોય, મિથ્યા દર્શન હોય, પલટવાવાળો ભાવ. હવે આ જે ટકવાવાળો ભાવ ત્રિકાળી દ્રવ્ય પ્લસ પલટવાવાળો ભાવ એટલે પર્યાય, એટલે ત્રિકાળી દ્રવ્ય પ્લસ પર્યાય ઇઝ ઇક્વલ ટુ પ્રમાણનું દ્રવ્ય. એટલે આવું નક્કી થયું આપણે કે પ્રમાણનું જે દ્રવ્ય હોય છે એ પર્યાય સહિતનું દ્રવ્ય થઈ ગયું, પર્યાય સહિતનું દ્રવ્ય. હવે આપણે જ્યારે ત્રિકાળી દ્રવ્યની વાત કરીએ તો ત્રિકાળી દ્રવ્ય પ્લસ પર્યાય કહીએ છીએ ઇઝ ઇક્વલ ટુ પ્રમાણનું દ્રવ્ય. તો પર્યાયને પેલી બાજુ લઈ જાઓ તો ત્રિકાળી દ્રવ્ય ઇઝ ઇક્વલ ટુ પ્રમાણનું દ્રવ્ય માઇનસ પર્યાય, એવું થઈ ગયું ને ફોર્મ્યુલા પ્રમાણે. જે પર્યાય સહિતનું દ્રવ્ય છે, બહુ સરળ થઈ ગયું, તમે સમજો તો પ્રમાણનું દ્રવ્ય એટલે પર્યાય સહિતનું દ્રવ્ય, એમાં તમે પર્યાયને જોવાનું બંધ કરો. માઇનસ એટલે શું કરો, માઇનસ એટલે શું, પર્યાય સહિતનું દ્રવ્ય છે એમાં તમે પર્યાયને ગૌણ કરો છો, પર્યાયને હાઈલાઇટ નથી કરતા, પલટવાવાળા પડખાને મુખ્ય નથી કરતા, તો ટકવાવાળું પડખું દેખાશે. હમણાં ગુરુદેવના પ્રવચનમાં સોનીની વાત આવી ને, એ અલગ સેન્સની વાત છે, ધૂળ ધોયાની વાત આવી ને, તમારી પાસે 8-10 જૂના દાગીના છે, અલગ 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 ચેઇન બુટ્ટી કડી જે કહેવાય બધા, બંગડી વગેરે, હાર વગેરે, સોનીના ત્યાં આપવા માટે જાઓ છો, 10-12 આઈટમ છે, તો સોનીના ત્યાં જ્યારે આપવા માટે અલગ 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 શેપ છે ને, તો સોની શું જોવે છે, બધામાં સોનું જોવે છે, સમજાય છે. એને શું માઇનસ કર્યું, ઘાટ પર્યાય અવસ્થાઓ એને માઇનસ કરી, એટલે સોનું 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 સોનું, સમજાય છે કે નહીં. બસ એવી રીતે અહીંયા આપણે સમજવું છે. આપણે સમજવું છે કારણ શુદ્ધ પર્યાય, પણ પહેલા આ સમજીએ આપણે એટલે ખ્યાલ આવી જશે આખી વસ્તુ. તો જે પ્રમાણનું દ્રવ્ય જે છે કે જે પર્યાય સહિતનું દ્રવ્ય, તો એને ત્રિકાળી દ્રવ્ય પ્લસ પર્યાય ઇઝ ઇક્વલ ટુ પ્રમાણનું દ્રવ્ય, બરાબર. એમાં જે પર્યાય જે કહી એ ઉત્પાદ વ્યય રૂપ છે. ઉત્પાદ વ્યય, ઉત્પાદ વ્યય, ઉત્પાદ વ્યય, કાર્ય ત્યાં જોવામાં આવે છે, ફંક્શન જોવામાં આવે છે, કાર્ય જોવામાં આવે છે. અને જે ત્રિકાળી દ્રવ્ય જે છે ને ઉત્પાદ વ્યયથી નિરપેક્ષ છે, એને ઉત્પાદ વ્યય સાથે કોઈ લેવા દેવા નથી. કાલે આપણે ગુરુદેવજીનો બોલ જોયો હતો, પર્યાયની અંદર મિથ્યા દર્શન છે, ઉત્પાદ મિથ્યા, પણ આ બાજુ ત્રિકાળી દ્રવ્ય છે એ કહે છે કે મને કોઈ ફરક નથી પડતો, પર્યાયમાં મિથ્યા દર્શન છે ને, દ્રવ્ય તો શુદ્ધ જ છે, દ્રવ્ય તો શુદ્ધ જ છે. પર્યાયમાં સમ્યક દર્શન થયું તો ભલે થયું, તો નવું થયું છે, હું તો અનાદિથી શુદ્ધ છું. એટલે ઉત્પાદ વ્યયથી નિરપેક્ષ એ ત્રિકાળી દ્રવ્ય છે, બરાબર. હવે જરા સમજીએ, કારણ શુદ્ધ પર્યાય એટલે શું? તો જે ત્રિકાળી દ્રવ્ય જે છે એનું વિશેષ લેવાનું. ફરીથી પાછું આવી જઉં છું, પ્રમાણનું દ્રવ્ય કહ્યું ને, પ્રમાણ દ્રવ્ય, એને સામાન્ય પ્લસ વિશેષ. શું કહ્યું મેં? સામાન્ય પ્લસ વિશેષ. એટલે સામાન્ય એટલે શું? ત્રિકાળી દ્રવ્ય, અને વિશેષ એટલે પર્યાય. શબ્દો મેં બદલ્યા થોડાક, કે આ બધા શબ્દો આવે છે અલગ અલગ, બરાબર. તો પ્રમાણનું દ્રવ્ય સામાન્ય વિશેષાત્મક હોય છે, સામાન્ય પ્લસ વિશેષ, બરાબર. તો જ્યારે પ્રમાણના દ્રવ્યની વાત કરીએ છે તો સામાન્ય અને વિશેષ, તો વિશેષની અંદર ઉત્પાદ વ્યયવાળી પર્યાય આવી, બરાબર. તો હવે પ્રમાણના દ્રવ્યના વિશેષની વાત નથી કરતા આપણે. હવે હું જે વર્ડ બોલું છું, બરાબર યાદ રાખજો, હું સેન્ટેન્સ જે બોલું છું, ત્રિકાળીનું વિશેષ બોલું છું હું. આ ખરાબ, હવે સમજો જરા. પ્રમાણનું જે દ્રવ્ય છે એનું જ્યારે વિશેષ કહીએ, પ્રમાણનું દ્રવ્ય એનું વિશેષ કહીએ, તો ઉત્પાદ વ્યય આવી જશે. અને પ્રમાણના દ્રવ્યમાં સામાન્ય શું આવ્યું? ત્રિકાળી દ્રવ્ય. અને વિશેષમાં પર્યાય આવી ગઈ. મારે હવે પ્રમાણનું વિશેષ નથી બતાવવું, પ્રમાણના દ્રવ્યમાં વિશેષ નથી બતાવવું, પણ જે ત્રિકાળી દ્રવ્ય જે છે ટકવાવાળો જે ભાવ કાયમ માટે, પેલી ઉત્પાદ વ્યયવાળું વિશેષ તો બાજુમાં રહી ગયું, આ જે ત્રિકાળી દ્રવ્ય જે છે એ ત્રિકાળીનું વિશેષ, ધ્રુવનું વિશેષ, જે ધ્રુવ છે ને ગાયક ભાવ, એ ત્રિકાળીનું વિશેષ. તો ત્રિકાળીનું વિશેષ એટલે શું? સમજી ગયા ને હરેન્દ્રભાઈ ભાઈ? ફરીથી એટલા માટે વારંવાર હું બોલું છું, ત્રિકાળીનું વિશેષ બોલું છું. આખી જે વસ્તુ છે એનું વિશેષ નથી બોલતો, ખાલી ત્રિકાળીનું વિશેષ બોલીએ છીએ આપણે. તો એની અંદર ઉત્પાદ વ્યયવાળી વાત તો આવે જ નહીં, કેમ કે તો બહાર નીકળી ગઈ. એ વિશેષની તો વાત આપણે પર્ટિક્યુલરલી સીધું ફોકસ કરે છે, ત્રિકાળીનું વિશેષ એને સમજવું છે. તો એનો અર્થ એ છે કે ત્રિકાળીનું વિશેષ એટલે જે ત્રિકાળી દ્રવ્ય જે છે એને વર્તમાનમાં જે પર્યાય ગ્રહણ કરે છે, બહારવાળી જે પર્યાય, ઉત્પાદ વ્યયવાળી પર્યાય, જ્યારે ત્રિકાળી દ્રવ્યને જે વખતનું છે ને જ્યારે ગ્રહણ કરે છે ને, એ વખતનું ત્રિકાળી દ્રવ્ય છે એ ધ્રુવનું વિશેષ થયું, ધ્રુવનું વિશેષ. હવે એક દ્રષ્ટાંત, એક બે વસ્તુ સમજીશું એટલે તમને ખ્યાલ આવશે. જુઓ, સાંભળો, કે જેમ આપણું આ પાર્લા મંદિર છે, બરાબર છે કે નહીં, સમજો જરાક ભાવ. હવે આ જે મંદિર, કેટલા વર્ષ થઈ ગયા આપણે? 9 વર્ષ પૂરા થઈ ગયા, બરાબર છે, 9 વર્ષ પૂરા થઈ ગયા. તો 9 વર્ષથી આ મંદિર છે ને, દ્રષ્ટાંત સમજજો પહેલા, 9 વર્ષથી મંદિર છે આ, પણ કોઈ એક વ્યક્તિ આજે જ ફર્સ્ટ ટાઈમ અહીંયા આવવાનો યોગ બન્યો અને દર્શન કર્યા, અને અંદરમાં કહેવાય ભાવ વિભોર, મેં તો જિંદગીમાં સાંભળ્યું તો હતું પણ પહેલી વાર દર્શન કર્યા છે. ક્યારથી? नौ वर्ष तीस है, दृष्टांत समझ, नौ वर्ष तीस, पर मने नौ वर्ष थी छे खरुं, पर मने आ मंदिर में बिराजमान भगवान ना दर्शन नो लाभ मने अत्यारे मळ्यो, अत्यारे मळ्यो, समझाय छे कि नहीं? छे तो नौ वर्ष थी पर मने लाभ अत्यारे मळ्यो। एवी रीते आ त्रिकाली ध्रुव भगवान आत्मा ज्ञायक भाव क्यार थी से? क्यार थी से? अनादि थी से, ने क्या सुधी रहे से? अनंत काल सुधी रहे से, अनंत काल। अब पर्याय जे उत्पाद व्यय वाली जे पर्याय जेमा मंदिर तो छे नौ वर्ष थी पण मैं लाभ आजे लीधो छे तो खरो ने? अजागतो मंदिर एम जागतो जीव अंदर मां छे ने? अनादि अनंत। पर्याय मैं आज आ मंदिर नो भोगवटो करो एम आ अनादि अनंत अखंड एक ज्ञायक भाव विराजमान से। अबे जे समय पर्याय आ त्रिकाली द्रव्य नो लक्ष्य करीने भोगवटो करे से, भोगवटो करे से, तो छे तो खरु ने पहला भी, पर अत्यारे मैं आनो भोगवटो करो, एटले अत्यारे भोगवटो करो ने एटले वर्तमान वर्ततु ध्रुव, वर्तमान वर्ततु ध्रुव ए त्रिकाली नु वर्तमान जी विशेष से ने ए, 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 ए ने कारण शुद्ध पर्याय, पर्याय पर्याय शब्द आवे ने एले उत्पाद व्यय नहीं समझवानु, पर्याय शब्द एले उत्पाद व्यय नहीं, केम के आगळ शब्द कारण लागेलो छे, एक कारण शुद्ध पर्याय से अने कार्य शुद्ध पर्याय से, कार्य शुद्ध पर्याय। तो संवर निर्जरा मोक्षिनी पर्याय सम्यक दर्शननी पर्याय ये तो कार्य से, कार्य शुद्ध पर्याय ये तो उत्पाद व्यय वाली पर्याय से। अने आज आपने बात करिए से उत्पाद व्यय थी निरपेक्ष कारण नी बात करिए से, कारण नी बात, अने आ कारण तो अनादि अनंत से, कारण परमात्मा जे कोई ने, कारण परमात्मा, कारण परमात्मा, अने ये जे कारण परमात्मा अनादि अनंत से, पर वर्तमान में मैं कारण परमात्मा ने कारण तरीके ग्रहण करो, समझाय छे कि नहीं? हाँ, मैं तो अत्यारे लाभ लीधो ने इतला माटे ए ए ध्रुव नु विशेष लीधु त्यां आगाड़ी, ए द्रवतु 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 द्रवतु, हवे समझजो जराक, भगवान महावीर स्वामी ने आपणे लईए छीए, सांभळजो जराक, ए जीव निगोदमांथी आव्यो, बराबर छे कि नहीं? निगोद माती निकली ने ए जी मारीची नी पर्याय मा आव्यो, पर्याय बदलाई त्रिकाली द्रव्य एनु एज, पछी ए जीव परिभ्रमण करता करता सिंह नी पर्याय आवी, पर्याय बदलाई द्रव्य एज छे। हवे समझजो मारीची नी पर्याय मा आदिनाथ भगवान नी दिव्य ध्वनि नो लाभ मळ्यो हतो के तू अंदर मा जाणनार ने जाण, देखनार ने देख, पर ए वखते ए त्रिकाली द्रव्य हतु के नतु? हाजरा हजूर हतु ने पण एनी उपासना ना करी, जेमा मंदिर छे बे मारे तो घर नी बाजू मां मंदिर पण बधा कहता था, मैं तो आ नौ वर्ष था हूँ तो कोई गयो ज नथी, समझाय छे कि नहीं? अमारे तो अर्धो किलोमीटर थाय बधा कहता था, खबर नहीं, खबर नहीं, हूँ तो गयो ज नथी। एम आ जे महावीर भगवान ना त्रिकाली द्रव्य नी वात करिए से, त्रिकाली द्रव्य नी, तो मारीची नी पर्याय मा त्रिकाली द्रव्य हतु के नतु? तो मारीची नी पर्याय वखते पण त्रिकाली द्रव्य तो हतु, अने आदिनाथ भगवान नी दिव्य ध्वनि मा एनी उपासना करवानु पण कह्युं, पण एनी उपासना ना करी, तो पर्याय अंदर कार्य शुद्ध पर्याय प्रगट ना थई। अने ए ज जीव आगळ जता जता केटलाक भव कर्या पछी कई पर्याय लईशुं? हवे सिंह नी पर्याय शिकार करतो हतो ने आकाशमांथी मुनिराज पधार्या अने धर्मनो उपदेश आप्यो अने कह्युं के तू अमारी सामे शुं जोवे छे, तू हरणना आ मांसमां सुख शोधे छे, तू पूर्वे स्वर्गमां गयो, केवी ऊंचा प्रकारनी भोग सामग्री मळी, तू नारायण पण थयो, बधा प्रकारना भोग सामग्री मळी एमां तने सुख ना मळ्युं ने आ हरणना मांसमां सुख शोधे छे, अने अमे तो भगवानी दिव्य ध्वनि में सांभळीने आव्या छीए के तू तो भरत क्षेत्र में अंतिम तीर्थंकर थवा वाळो छे दस भाव पछी, आ शू करे छे तू? क्षयोपशम लब्धि तो हती, विशुद्धि लब्धि थई देशना मुनिराजनी, के जाणनार ने जाण, देखनार ने देख, अमारी सामे जोवानो बंद कर અંદરમાં તારો પરમાત્મ જ્ઞાયક ભાવ શુદ્ધાત્મ તત્વ જે બિરાજમાન છે, અનાદિકાળથી તારું જે નિર્દોષ તત્વ અંદરમાં બિરાજમાન છે, જેને ભવનો પરિચય નથી, એવા ભગવાન આત્માની સન્મુખ તે દ્રષ્ટિ કરી નથી, એક વખત તું એની સન્મુખ દ્રષ્ટિ કર. એની સન્મુખ દ્રષ્ટિ નથી કરી એટલે ક્યારેક તું હરણ બન્યો અને સિંહ દ્વારા ખવાયો, અને ક્યારેક તું સિંહ બન્યો અને આ હરણ વગેરે સસલા વગેરેને ખાધા, બધા ભવ કરવા પડ્યા છે. તો અંદરમાં ભવનો પરિચય નથી એવા ભગવાન આત્માની સન્મુખ જો. અને ભગવાન આત્મા જે ગ્યાયક ભાવ એ દરેક પર્યાયની સાથે પર્યાય રૂપે નહીં, પણ કન્ટિન્યુ એ દ્રવ્ય 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 રૂપે દ્રવતું 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 દ્રવતું. સર્વથા કૂટસ્થ નથી કહ્યું, બરાબર સમજજો. સર્વથા કૂટસ્થ કોને કહેવાય? ઘંટીના બે પડ હોય ને ઉપરનું ફરે અને નીચેનું એમને એમ પડેલું રહે તો સર્વથા કૂટસ્થ કહેવાય. આ ત્રિકાલી દ્રવ્ય સોગાની સાહેબનો બોલ છે, થર્ડ નંબરનો કે આ ફોર્થ નંબરનો બોલ છે દ્રવ્યદૃષ્ટિ પ્રકાશમાં. સર્વથા કૂટસ્થ નથી, જેમ અન્ય મતમાં કૂટસ્થ કહે છે એવું કૂટસ્થ નથી. સમજાય છે કે નહીં? કૂટસ્થ એટલે ખ્યાલ આવ્યો ને. પણ જેમ ઉત્પાદ વ્યયની અંદર આ જે ષટકારકની જે ક્રિયા જોવામાં આવે છે ને, એવી ક્રિયા ત્રિકાલી દ્રવ્યમાં નથી ને. ઉપજવું વિણસવું ઉપજવું વિણસવું એવું એમાં નથી થતું, એ અપેક્ષા એ કૂટસ્થ કહેવામાં આવે છે. પણ સર્વથા કૂટસ્થ નથી, કેમ કે દરેક પર્યાય બદલાય છે ને એની સાથે દ્રવ્ય 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 રૂપે દ્રવે છે. જેમ કે સોનાના અલગ 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 પ્રકારના ઘાટ બનાવતા જાઓ, ભગાવી ભગાવીને ઘાટ બનાવતા જાઓ, તો અલગ અલગ ઘાટ બને છે. તો દરેકની અંદર સોનું 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 સોના રૂપે દ્રવે છે કે નથી દ્રવતું? દ્રવે છે. સોનું 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 આ રૂપે દ્રવે છે. એ જ રૂપે થોડું સાંભળજો જરા, કે કેવળ જ્ઞાનની પર્યાય જરા સાંભળજો. મોક્ષ દશા પ્રગટતી, કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટતી અનંત દશામાં. પછી બીજી કઈ પર્યાય આવશે? કેવલ જ્ઞાન પ્રગટ થયું પછી બીજી પર્યાય કેવલ જ્ઞાનની જ આવશે ને. પછી ત્રીજી, પછી કેવલ જ્ઞાન કેવલ જ્ઞાન કેવલ જ્ઞાન કેવલ જ્ઞાન કેવલ જ્ઞાન કે સાદી અનંત કાળ સુધી. સાંભળજો જરા, એની અંદર આપણે આવું કહીશું, એવી ને એવી પર્યાય ઉત્પન્ન થાય છે. એવી ને એવી, એની એ નહીં, એવી ને એવી. સમજાય છે કે નહીં? પહેલી પર્યાયમાં પણ લોકાલોક ઝલકતું હતું, બીજામાં પણ લોકાલોક, ત્રીજામાં પણ લોકા, એવી ને એવી પર્યાય ઉત્પન્ન થાય. એની એ નહીં, કેમ કે પર્યાય એક સમયની છે. જ્યારે જ્ઞાયક ભાવ એનો એ છે, શબ્દ ખ્યાલ આવે છે કે નહીં? એનો એ છે કે જો નિગોદ મેં સોહી મુજ મેં સોહી મોખ મજાર, એનો એ મહાવીર ભગવાનને યાદ કરે છે. ફરીથી નિગોદની પર્યાય હતી ને એ વખતે જે જ્ઞાયક ભાવ, નિગોદની પર્યાય વખતે જે જ્ઞાયક ભાવ અને મારીચીની પર્યાય વખતનો જ્ઞાયક ભાવ, તો જ્ઞાયક ભાવ એનો એ જ છે કે બીજો છે? એનો એ જ જ્ઞાયક ભાવ છે, એનો એ જ છે જ્ઞાયક ભાવ. અને સિંહની પર્યાયમાં એ જ જ્ઞાયક ભાવ, પર્યાય બદલાઈ પણ પર્યાયની સાથે દ્રવ્ય, તો એનો એ જ જ્ઞાયક ભાવ દ્રવતો દ્રવતો આવ્યો છે. એનું નામ કૂટસ્થ છે, એ પર્યાય રૂપે નથી થતો. અને પછી મહાવીર ભગવાનની પર્યાય અને સિદ્ધની પર્યાય, એ બધી પર્યાયો. જો નિગોદ મેં સોહી મુજ મેં સોહી મોખ મજાર, નિશ્ચય કછુ ભેદ નાહી. દ્રવ્ય અપેક્ષાએ જોવામાં આવે તો કોઈ ભેદ નથી. ભેદ ગિને સંસાર, ભેદની સામે જોવામાં આવે તો આ સંસાર જોવામાં આવે છે. દ્રવ્ય દ્રષ્ટિ કરવામાં આવે તો કોઈ સંસાર, કાલે બોલ જોયા હતા એમાં, ના સંસારના કારણ છે, સંસારનો અસ્ત થઈ ગયો છે, દ્રવ્ય સ્વભાવ તો એવો છે. એટલે ફરીથી જરાક સમજજો, એ ભગવાન મહાવીર સ્વામીના જીવને સિંહની પર્યાયની અંદર આકાશમાંથી બે અમિત પ્રભને અમિત તેજ મુનિરાજ પધાર્યા અને એમ કહ્યું કે તું અંદરમાં ગાયકની ઉપાસના કર, ઉપાસવામાં આવતો શુદ્ધ કહેવાય છે. એ શુદ્ધ તો છે, છઠ્ઠી ગાથા, ઉપાસના કર તું એની, ઉપાસ હાજરા હજુર છે. હવે સમજ, તો એ વખત એ પર્યાય જ્યાં અંદરમાં ઢળી અને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ ગઈ, તો એ એ એ થયું ધ્રુવનું વિશેષ. બીજા રીતે વર્તમાન વર્તતું ધ્રુવ, શું કહ્યું? વર્તમાન વર્તતું ધ્રુવ. તમે જ્ઞાન ગોષ્ઠીમાં વાંચો બપોરે, આજે તો રજા છે, કારણ શુદ્ધ પર્યાયનો ટોપિક છે, અને એ સિવાય તમને જ્યાં જ્યાં પણ ગુરુદેવજીના કારણ શુદ્ધ પર્યાયના આવે ત્યારે તમે વાંચશો ને તો આ બધા જવાબ એના આધારે જ બધી વાતો કહેવામાં આવે છે, વાંચીને જ કહેવામાં આવે છે. પણ તમારું ધ્યાન એ તરફ આકર્ષિત જાય એટલે આપણે થોડુંક આવી રીતે સમજી રહ્યા છીએ. વર્તમાન વર્તતું ધ્રુવ, વર્તમાન વર્તતું વર્તતું વર્તું 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 ઉત્પાદ વ્યય નહીં, સમજાય છે કે નહીં? એ વર્તમાન વર્તતું વર્તતું ધ્રુવ જે છે ને, જેમાં કહે ને ભાઈ પારલા મંદિર આ 9 વર્ષ કા એ જ મંદિર છે કે બીજું છે? એ જ છે. હવે સમજ, થોડુંક આની અંદર તમને સમજાવું જરા, ઉત્પાદ વ્યય પણ થોડુંક લગાવીએ ભાઈ આપણે. આ સમજો કે ચટાઈ છે, દ્રષ્ટાંત તરીકે ભાઈ આ બદલાઈ ગઈ, પહેલાં વ્હાઈટ કલરની હતી કે પછી આવી થઈ ગઈ, આ પહેલાં ગ્રીન કલરનું હતું ને આ બદલાઈ ગયું, આ ટેબલ બદલાઈ ગયું, આ બધું આપણે સમજવા માટે ઉત્પાદ વ્યય લગાવો, થોડુંક દ્રષ્ટાંત સમજો, ઉત્પાદ વ્યય લગાવો. આ માઇક સમજો કે આ પ્રમાણે હતું તો બદલાઈ ગયું, પહેલાં સિસ્ટમ નહોતી તો હવે આ સિસ્ટમ આવી ગઈ, આ બધા ભલે ચેન્જ થાય, આ ઉત્પાદ વ્યય દ્રષ્ટાંત સમજો, પણ અંદરમાં જિનાલય જિનબિંબ વગેરે એનું એ જ છે, એનું એ જ છે. આ ઉત્પાદ વ્યય બદલાયું પણ આ તો એ જ છે, સમજાય છે ભાઈ? એવી રીતે પર્યાયની અંદર મિથ્યા દર્શન, સમ્યક દર્શન, સાયુક સમિક સમય દર્શન, સાયુક સમ્યક દર્શન, સંસાર મોક્ષ એ બધું એટસેટેરા જે બધા ચેન્જ થયા, અંદરમાં જે ગાયક તો ગાયક છે, ધ્રુવ તો ધ્રુવ છે, હું પરમાત્મા છું એમ નિર્ણય કર, તો એ જ પરમાત્મા તત્વ જે છે એમ હાજરા હજુર કહ્યું, જ્યારે પણ તું એના દર્શન કરવા માંગે ત્યારે કરી શકે. તો જે વખતે પર્યાય આ વર્તમાન વર્તુ ધ્રુવ, એટલે ફરીથી રીપીટ, ધ્રુવનું વિશેષ બોલો જો જરાક, હા ધ્રુવ. અને પેલી જે ઉત્પાદ વ્યવાળી જે પર્યાય છે ને એ સામાન્ય વિશેષાત્મક જે પ્રમાણનું દ્રવ્ય છે ને, પ્રમાણનું દ્રવ્ય એમાં સામાન્ય પ્લસ વિશેષ, તો એ વિશેષ ઉત્પાદ વ્યવાળી પર્યાય છે. જ્યારે ધ્રુવનું વિશેષ કહીએ તો ધ્રુવનું વિશેષ ઇઝ ઇક્વલ ટુ કારણ શુદ્ધ પર્યાય છે, કારણ શુદ્ધ પર્યાય. અને ત્રિકાલીની અંદર ત્યાં લખ્યું છે પરિસમંતા ભેદમ ઇતિ પર્યાય, એ ધ્રુવની અંદર વર્તમાન વર્તુ ધ્રુવ લીધું ને એટલે પર્યાય લાગ્યું ત્યાં આગળ. છે તો ધ્રુવ એ જ, વર્તમાન વર્તુ ધ્રુવ લીધું ને એટલે પર્યાય કહ્યું. પર્યાય કહેતા ઉત્પાદ વ્યવાળી નથી લેવાની, સમજાય છે કે નહીં? અને એ સમજજો, હવે એ જ્યારે ભગવાન મહાવીર સ્વામીના જીવે એ પર્યાય જ્યારે વર્તમાન વર્તી પર્યાય અંદરમાં ગઈ, તો ગઈ ત્યારે હું પરમાત્મા છું એવો અનુભવ થયો, તો એ જે દ્રવ્યનો અનુભવ થયો, સાંભળજો, એ અનુભૂતિ થઈ શ્રદ્ધામાં ત્રિકાલી દ્રવ્યની જે પ્રતીતિ થઈ, એ જે પ્રતીતિ થઈ એ દ્રવ્ય ક્ષણિક છે એવી પ્રતીતિ થઈ, કે ત્રિકાળ રહેવાવાળી વસ્તુ છે એવી પ્રતીતિ થઈ? પ્રતીતિમાં આ જે ગાયક ભાવની પ્રતીતિ થઈ, વર્તમાન વર્તુ ધ્રુવ જે છે એ પર્યાય જ્યારે અંદરમાં ઢળીને એની પ્રતીતિ કરીને, તો આ જે અંદરમાં ત્રિકાળ ટકવા વાળો અનાદિ અનંત અખંડિત ગાયક ભાવ છું, વર્તમાન એક સમયની પર્યાયમાં આ ત્રણ કાળના ભેદ પાડ્યા વગર અખંડ અભેદપણે આ હું ત્રિકાળી ટકવા વાળો છું એવી પ્રતીતિ થાય છે. ત્રણ કાળના ભેદ પાડવા પડતા નથી પ્રતીતિને, જેમ સમજો કે ભાઈ તમને મેં જોયા હરેન્દ્રભાઈ, તમને મેં જોયા ને તરત જ કે ભાઈ ચલો ભાઈ તમારી 60 વર્ષ ઉંમર હશે, એપ્રોક્સ 60 વર્ષ ઉંમર, તો જોયા વર્તમાનમાં, અને હજુ તમારે ભાઈ હજુ 20 વર્ષ સુધી વાંધો નહીં આવે તમારી હેલ્થ પ્રમાણે, તો મેં ખાલી વર્તમાન તમારું જોયું અને તમારો આટલી આટલી ઉંમર પાસ થઈ ગઈ, અત્યારે આટલી ઉંમરના હશો ને હજુ આટલી ઉંમર સુધી વાંધો નહીં આવે, તો વર્તમાનમાં જોઈને મેં આવું એક જજમેન્ટ કર્યું કે ના કર્યું? એમ જ્યારે પર્યાય, અને આ તો ભાવશ્રુત જ્ઞાન સમ્યક જ્ઞાન છે, જ્યારે આ દ્રવ્યની અનુભૂતિ થાય છે ને એ વખતે હું ત્રિકાળ ટકવા વાળો અનાદિ અનંત શુદ્ધાત્મ તત્વ છું, સકલ નિરાવરણ અખંડિત પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પારિણામિક પરમ ભાવ લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્ય તે હું છું એવી પ્રતીતિ થાય છે. એ જાણે છે, ટોડરમલજી સાહેબે લખ્યું છે મોક્ષ માર્ગ પ્રકાશકમાં 3જા અધિકારમાં, તરત જ જાણે છે કે આ પર્યાય તો સ્વાંગ છે. લખ્યું છે અનાદિ નિધન સમ્યક દર્શન પ્રાપ્ત થતા, સમ્યક દર્શન પ્રાપ્ત થતા અનાદિ નિધન ચૈતન્ય દ્રવ્યમાં જ્યાં અહમપણું આવ્યું, અનાદિ અનંત ચૈતન્ય દ્રવ્યમાં જ્યાં અહમપણું આવ્યું કે હું પરમાત્મા છું, ઓન ધ સ્પોટ એ જ સમયે આ પર્યાયને સ્વાંગ જાણે છે.
અને સ્વાંગ જાણે છે, હમણાં બદલાઈ જશે. પર્યાયની અંદર ક્ષાયુપ સમીક સમ્યક દર્શન છે, એ પણ સ્વાંગ છે. હમણાં ક્ષાયિક આવી જશે, એ પણ સ્વાંગ છે. બીજી ક્ષાયિકની પર્યાય આવશે, એ જાણે છે આ સ્વાંગ છે અને હું કાયમ ટકવા વાળો પદાર્થ છું. બહુ સરસ લખ્યું છે ત્યાં આગળ, થોડુંક ઈશારો કરું જરા સાંભળજો. ટોળાનો સાહેબ મરણભાઈ સંબંધમાં લખ્યું છે, આ એમને આ પર્યાયની વાત કરી છે ભાઈ, આ પર્યાયની, અસમાન જાતિ પર્યાયની, જ્યાં અંદરમાં આત્માની અનુભૂતિ થઈ કે હું ત્રિકાટ ટકવાવાળી વસ્તુ છું, દેહ મરે પણ હું નથી મરતો, તો એ જ વખતે સમ્યક દ્રષ્ટિ જીવને મરણનો ભય ટળી જાય છે. શું કહ્યું? સાત ભય ટળી જાય છે ને સમ્યક દ્રષ્ટિ જીવને, સાત ભય, તો ઓન ધ સ્પોટ મરણનો ભય ટળી ગયો. કેમ કે આ પર્યાય ત્રિકાલી દ્રવ્યમાં પ્રતીતિ કરી, પ્રતીતિ એટલે ખલાવે છે ને, પ્રતીતિ એટલે વિશ્વાસ, જેમ ગોળ મોઢામાં મૂકીને ગળપણનો સ્વાદ આવ્યો, ભાવ વાસન થઈ, પ્રતીતિ થઈ. પછી દુનિયાના લાખો ટીચર એમ કહે કે ગોળ કડવો હોય તો બધા ટીચર ખોટા છો, હું રાઈટ છું, મેં ગોળ મોઢામાં મૂકીને સ્વાદ લીધો છે. એમ સમ્યક દર્શન થતાં આત્માનો જે નિરાકુળ આનંદનો સ્વાદ આવે છે, પ્રતીતિ થાય છે, અને આનંદનો સ્વાદ આવેને સાથે હું અનાદિ અનંત ટકવાવાળો છું એવી અશરીરી તત્વની પ્રતીતિ થાય છે. સાત તત્વની શ્રદ્ધા કહીને, તો સાત તત્વની અંદર જે જ્ઞાયક જીવ તત્વ આવ્યો કે ના આવ્યો, તો અંદરમાં એની પ્રતીતિ થઈ, વિશ્વાસ થયો. 154 નંબરના શ્લોકમાં લખ્યું ત્યાં આગાડી, સમ્યક દ્રષ્ટૈવ સાહસમિદં કર્તુમ ક્ષમંતે પરમ યદ્વજ્રેપિ પતત્યમિ ભયચલાન ત્રૈલોક્યમુક્તાધ્વનિમ સર્વામેવ નિસર્ગ નિર્ભયતયા શંકા વિહાયં સ્વયં જાનંતં સ્વં અવદ્ય બોધ વપુષં બોધાચ્યવંતે નહીં. અંદરમાં પ્રતીતિ થાય છે, જે કોઈને ગોળનું દ્રષ્ટાંત આપ્યું ને એ સમ્યક દ્રષ્ટિ કહે છે, વજ્રનો પ્રપાત થાય, અગ્નિના ઉપરથી ગોળા વરસે, મોટા મોટા પથ્થરનો વરસાદ થાય, ગમે તેવા પ્રકારના આકરા કર્મના ઉદય આવે, પણ એ કહેશે, જ્ઞાની ધર્માત્મા જાણે છે કે આ હું તો અરૂપી અશરીરી ભગવાન આત્મા છું, અવધ્ય બોધ વપુષમ, મારો વધ મારો નાશ થતો નથી. બહુ સરસ શ્લોક છે. જ્યારે ભૂકંપ આવ્યો ને, 20-22 વર્ષ થઈ ગયા, 24-25 વર્ષ ભૂકંપ આવ્યો, એ વખતે અમે મંદિરમાં હતા, અમારા તે બે માળ છે તલોદમાં, ફર્સ્ટ ફ્લોર પર અમારા કાકાનું એક વિધાન હતું, તો બેઠા હતા બાજુમાં, નાની પ્રતિમા લાવીને વિધાન ભણાવતા હતા, અને એકદમ ફર્સ્ટ ટાઈમ જ્યારે એવું ખ્યાલ આવ્યો ને કે આ શું થઈ રહ્યું છે, ઉપર બેઠા હતા, પછી બધા કહ્યું ભૂકંપ આવ્યો. અને એ જ વખતે અમારી યોગાનયોગ આવી કલશ વગેરે થોડું, તો લગભગ 10-12 દિવસ સુધી આ કલશ ચાલ્યો હતો, મને બરાબર યાદ રહી ગયું છે એટલા માટે. હા, કે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા, ભૂકંપ આવે, વજ્રનો પ્રપાત થાય, અગ્નિનો વરસાદ થાય, પણ એ જાણે છે ને કે એનાથી થશે તો શું થશે, નુકસાન થશે તો શરીર સંબંધીનું ને, અશરીરી ભગવાન આત્માને ક્યાં અડે છે. એટલે લખ્યું છે ટોડરમજી સાહેબે, સમ્યક દર્શન થતા મરણનો ભય ટળી ગયો. સાંભળજો જરાક, આ તો હજુ શરૂઆત છે. સમ્યક દર્શન થતા મરણનો ભય ટળી ગયો, અને અલ્પકાળની અંદર મરણ ટળી જાય છે. સમીરભાઈ શું કહ્યું? સમ્યક દર્શન થતા મરણનો ભય ટળ્યો, પછી હજુ 2-4 ભવ રહ્યા ને, પછી અશરીરી થઈ ગયા એટલે મરણ ટળી ગયા. સમજાય છે ને? જિજ્ઞેશભાઈ કે શું નામ ભાઈનું? નામ આશીષભાઈ. હા, મરણ ટળી ગયું. સમજાય છે કે નિર્વાણ કહેવાય છે, નિર્વાણ. મહાવીર ભગવાન દીપાવલીના દિવસે અર્લી મોર્નિંગ સવારના નિર્વાણ દશાને પ્રાપ્ત થયા. જન્મ જરા મૃત્યુ વિનાશના જન્મ નિર્વાહ પામી હતી, મરણ ટળી ગયું, નિર્વાણ દશાને પ્રાપ્ત થઈ ગયા. સમજાય છે કે નહીં? તૈજસ અને કારમાણ શરીર સાથે લઈને જાય ને, મરણ કહેવાય. અને જ્યારે નિર્વાણ દશાને પ્રાપ્ત થાય છે, તો તૈજસ અને કારમાણે નીકળી ગયા, તો નિર્વાણ દશાને પ્રાપ્ત થઈ જાય છે. અને શું કહીએ, પૂજ્ય ગુરુદેવશ્રીનો આપણે વાંચીએ ત્યારે ખ્યાલ આવે, તમે આ મોક્ષમાં પ્રકાશકમાં અત્યારે સમય નથી. એક એક જગ્યાએ જોઈએ તો વારંવાર ટોડરમજી સાહેબે લખ્યું છે, તમે ત્રીજો અધિકાર વાંચો, એ સિવાય કેટલીય જગ્યાએ છે. એકમાત્ર જો ઉપાય હોય તો સમ્યક દર્શન પ્રાપ્ત કરો. બધી જગ્યાએ સમ્યક દર્શન પ્રાપ્ત, સમ્યક દર્શન પ્રાપ્ત કરો, સમ્યક દર્શન પ્રાપ્ત કરો. આ જ વાત લખેલી છે, આ જ વાત. અને ગુરુદેવશ્રીનો અનંત ઉપકાર એ છે કે સમ્યક દર્શન કઈ રીતે પ્રાપ્ત કરવું, કોના આશરે સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે, એ ત્રિકાલી દ્રવ્યની છે, એ ધોધમાર એનો ઉપદેશ આપી, વર્ષા કરી અને ગાયક ભાવને હથેળીમાં બતાવે કે આ રહ્યો, આ રહ્યો ભગવાન, આ રહ્યો અંદરમાં. સમજાય છે કે નહીં? હા, બસ એ કહે છે આ વર્તમાન વર્તતું જે ધ્રુવ, ધ્રુવનું વિશેષ. હજુ બીજા અર્થમાં કહો કે ત્રિકાલીનું વર્તમાન, બોલો જો, સમજી ગયા ને? હા, પ્રમાણનું દ્રવ્ય આખી એનું વર્તમાન નહીં, ત્રિકાલીનું વર્તમાન, ત્રિકાલીનું વર્તમાન. હા, ત્રિકાલીનું વર્તમાન એ પર્યાય જ્યારે એ ત્રિકાલીના વર્તમાનને ગ્રહણ કરે છે ને, તો એ વખતે શ્રદ્ધાની અંદર હું ત્રિકાળી છું એવી પ્રતીતિ થાય છે. સમજાય છે ને? ક્ષણિક પર્યાયમાં, સાંભળજો, ક્ષણિક પર્યાયમાં હું ત્રિકાળી છું એવી પ્રતીતિ થાય છે. પર્યાય ભૂલી ગઈ કે હું ક્ષણિક છું. સમજાય છે કે નહીં? પર્યાય પોતે ભૂલી ગઈ અને એ ત્રિકાલીમાં એવી અભેદ થઈ ગઈ છે. પર્યાય અવાજ, પર્યાયનો જે ધ્વનિ છે, પર્યાય પોતાનો પરિચય આપે છે ને, આમથી બોલે છે કે પર્યાય કહે છે કે હું ત્રિકાલી છું. કેમ કે દ્રવ્ય તો અક્રિય છે, દ્રવ્યમાં ક્યાં ક્યાં આ શ્રદ્ધા પ્રતીતિ જેવાળું જે કાર્ય થાય છે, દ્રવ્યમાં ક્યાં છે? હા, નિર્ણય તો પર્યાયમાં થાય છે. એટલે તમારે જરાક નજર નાખ્યો ને તો ભાઈ સંકેતજી, પેજ નંબર નિયમ સાર મેં 37 નંબર કા પેજ થોડા નિકાલો. પંદર નંબરની ગાથા છે ને, આવી જાય લખે છે, આવી ગયો. જો એમાં ટીકામાં બીજો છેલ્લી બેલીટી વાંચું છું. અહીં સહજ શુદ્ધ નિશ્ચયથી અનાદિ અનંત, જેવો સમય અનાદિ અનંતની વાત ઉપાડી છે, આ અનાદિ અનંત અમૂર્ત અતિન્દ્રિય સ્વભાવવાળા અને શુદ્ધ એવા સહજ જ્ઞાન, આ ત્રિકાળી હવે, સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્રમ, સહજ પરમ વિતરાગ સુખાત્મક શુદ્ધ અંત તત્વ સ્વરૂપ, સમજી ગયા ને? અશુદ્ધ અંત તત્વ સ્વરૂપ જે સ્વભાવ અનંત ચતુષ્ટય, એટલે પ્રગટેલા નહીં, સ્વભાવ અનંત ચતુષ્ટય સ્વરૂપ, તેની સાથેની જે પછી લખ્યું છે પૂજિત પંચમ ભાવની પરિણતિ, આ લખ્યું છે ને, જે પૂજિત પંચમ ભાવની પરિણતિ, તેની સાથે તન્મયપણે રહેલી જે પૂજ્ય એવી પારિણામિક ભાવની પરિણતિ, તે જ કારણ શુદ્ધ પર્યાય છે એવો અર્થ છે. શું લખ્યું છે? જો પૂજનીય પંચમ ભાવની પરિણતિ, શું બોલો જો, કેટલું સર? કેમ કે જો ચાર ભાવ તો બાજુમાં મૂકીને સ્પષ્ટ ચોખ્ખું લખ્યું છે, ચાર ભાવ તો પંચમ ભાવની પરિણતિ, એટલે તમારે પેલી ઉત્પાદ વ્યવાળી પેલા એ તો લગાવવાનો પ્રશ્ન જ નથી આવતો, સ્પષ્ટ ચોખ્ખું લખ્યું છે પંચમ ભાવની પરિણતિ. અને પંચમ ભાવની પરિણતિ પછી લખ્યું પૂજનીય છે, પૂજનીય, અને એનું નામ છે કારણ શુદ્ધ પર્યાય. ખાલી જો સમજો ભાઈ, પંચમ ભાવ એટલે પારિણામિક ભાવ છે, ગાયક ભાવ, બરાબર છે ને? પારિણામિક ભાવ, પંચમ ભાવ એ ગાયક ભાવ. પણ વિશેષ અહીંયા આ પદ્મ બ્રહ્મધારી દેવે લખ્યું, જેમણે આવ્યું ને ગુરુદેવશ્રીએ કહ્યું ને 212 નંબરનો શ્લોક, ભાવિમાં તીર્થંકર થવાના હોય એવું લાગે છે. હા, અને ગઈકાલે માનતુંગ આચાર્ય દેવને પણ યાદ કર્યા હતા, ભક્તામરમાં પણ એવું લાગે છે કે ભાવિમાં તીર્થંકર થવાના હોય, હતું ને કાલે? જીવો પારિણામિક ભાવ એટલું નથી લખ્યું, પારિણામિક ભાવની પરિણતિ લખ્યું છે. સમજાય છે કે નહીં? એટલે પેલું તો તમારે જોવાનું નથી, ઉત્પાદ વ્યવહારના પરિણામ નથી જોવાના, પારિણામિક ભાવની પરિણતિ. એટલે પારિણામિક ભાવ જે પંચમ ભાવ એનું વર્તમાન, વર્તમાન અને એ પૂજનીય છે. એ પૂજનીય એટલે આશ્રય કરવા યોગ્ય છે. આશ્રય કરવા જરા વિચાર કરીએ તો ખ્યાલ આવે થોડોક કે મારીચીની પર્યાય વખતે પારિણામિક ભાવ હતો કે નહોતો? મારીચીની પર્યાય વખતે પારિણામિક ભાવ હતો કે નહોતો? હતો ને. એ વખતે પણ પૂજા કરવી હોય તો થાય કે ના થાય? થઈ શકત. એ વખતે પણ એ પરિણતિ તો મોજુદ હતી. આ કારણ શુદ્ધ પર્યાય અનાદિ અનંત છે, બરાબર સમજજો. કારણ શુદ્ધ પર્યાય અનાદિ અનંત છે, ક્ષણિક નથી. એ વખતે પણ એ મારીચીનો જીવ એની પૂજા કરવા માગત તો કરી શકતો હતો, પણ ના કરી પૂજા, એનું દ્રવ્યનું લક્ષ્ય ના કર્યું. અને એ જ મારીચીના જીવ આગળ સિંહની પર્યાયની અંદર એ વખતનું જે વર્તમાન છે એની પૂજા કરી, એ તરફ લક્ષ્ય કર્યું, તો એ કારણ શુદ્ધ પર્યાય. એ વખતે પર્યાયની અંદર કાર્ય શુદ્ધ પર્યાય એટલે સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ ત્યાં આગાળી. એ અહીંયા બાળકો છે પારિણામિક ભાવની પરિણતિ અને એ પૂજનીય છે. અને ગુરુદેવશ્રી અર્થ પણ કર્યા, કાર્ય વર્તમાનમાં થયું ને, વર્તમાન પર્યાય ઉત્પાદ વ્યવહાર, તો કારણ પણ વર્તમાન હોવું જોઈએ. કારણ પણ વર્તમાન એટલે કારણ શુદ્ધ પરમાત્માનું વર્તમાન કારણ લીધું ત્યાં આગાળી. કારણ શુદ્ધ પર્યાય અને આ બાજુ કાર્ય શુદ્ધ પર્યાય, તો કાર્ય વર્તમાનમાં થયું તો સામે કારણ પણ વર્તમાન વાળું લીધું ત્યાં આગાળી. એટલે પારિણામિક ભાવની પરિણતિ, પરિણતિ શબ્દ મૂક્યો છે. પૂજનીય જોઈને પૂજિત પંચમ ભાવની પરિણતિ, તે જ કારણ શુદ્ધ પર્યાય છે. એક મારે તમને આમાં બીજું પણ બતાવવું છે, જરાક નીચે પણ થોડું વાંચી લઈએ ને પછી એક કળશ તમને બતાવો, એટલે બધાનું એક કોમ્બિનેશન સરસ થઈ જશે આખું પેકેજ. જુઓ હવે નીચે સાંભળજો જરાક. સાદી અનંત અમૂર્ત અતિન્દ્રિય સ્વભાવવાળા, હવે હવે શબ્દ લખે સાદી અનંત આવ્યું. આ પેલું શું હતું? અનાદિ અનંત. એટલે આ આ અંદરમાં દ્રવ્ય ભાવની વાત હતી, ગાયક ભાવની, અને એનું વર્તમાન લીધું ત્યાં આગાળી. હવે સાદી અનંત અમૂર્ત અતિન્દ્રિય સ્વભાવવાળા શુદ્ધ સદ્ભૂત વ્યવહાર નહીંથી કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ સુખ, કેવળ શક્તિયુક્ત ફળરૂપ અનંત ચતુષ્ટય. શું લખ્યું છે? ફળરૂપ. ઉપર હતું સ્વભાવ અનંત ચતુષ્ટય, ઉપરની તમે લાઈન જોશો તો બરાબર વાંચી છે. ફળરૂપ પેલું સ્વભાવ આ અંદરમાં સ્વભાવ, અને આ રિઝલ્ટ આવ્યું. સ્વભાવનો આશ્રય કર્યો તો ફળ મળ્યું. આ ફળરૂપ અનંત ચતુષ્ટય ની સાથે, ની એટલે અનંત ચતુષ્ટયની સાથે તન્મયપણે રહેલી જે પરમ ઉત્કૃષ્ટ ક્ષાયિક ભાવની શુદ્ધ પરિણતિ. સમજી ગયા ને? ક્ષાયિક ભાવ પેલી પારિણામિક ભાવની પરિણતિ હતી, પારિણામિક ભાવની પરિણતિ, અને આ શું છે? ક્ષાયિક ભાવની શુદ્ધ પરિણતિ, તે જ કાર્ય શુદ્ધ પર્યાય છે. ક્ષાયિક ભાવની શુદ્ધ પરિણતિ કાર્ય શુદ્ધ પર્યાય છે. સમજાય છે કે નહીં? અને પારિણામિક ભાવની પરિણતિ એ કારણ શુદ્ધ પર્યાય છે. એક પ્રશ્ન પૂછી લઉં જરા, હા, સિદ્ધ ભગવાનને કેટલા ભાવ હોય? પાંચ ભાવનો થોડો પ્રશ્ન, આના રિલેટેડ પણ આમ થોડોક અલગ સમજી લો. સિદ્ધ ભગવાનને પાંચ ભાવમાંથી કેટલા ભાવ હોય? બે ભાવ હોય. સિદ્ધ ભગવાનને બે ભાવ, એક તો પારિણામિક ભાવ, પંચમ ભાવ તો બધાને હોય જ, અને એમને પર્યાય હોય કે ના હોય? આ ફળરૂપ અનંત ચતુષ્ટય, કેમ કે દ્રવ્ય પર્યાય વગર તો હોય જ નહીં. દ્રવ્ય પર્યાયનું જોડકું છે 320 ગાથા. એકલી દ્રવ્ય ના મળે, એકલું પર્યાય ના મળે. દ્રવ્ય હોય ત્યાં પર્યાય હોય, પર્યાય હોય ત્યાં દ્રવ્ય હોય જ. પર્યાય કેવા પ્રકારની છે શોધવાનું રહ્યું, દ્રવ્યમાં શોધવાનું નથી. દ્રવ્ય તો ત્રણેય કાળે શુદ્ધ જ હોય છે. પર્યાયમાં તમારે ઇન્વેસ્ટિગેશન કરવાનું છે કે પર્યાયમાં શું સ્થિતિ છે. તો સિદ્ધ ભગવાનને પર્યાયમાં ઔદયિક ભાવ હોય, સાયુપશમિક ભાવ હોય, ઔપશમિક હોય કે ક્ષાયિક હોય? ક્ષાયિક ભાવ હોય. સમજાય છે કે નહીં? કેમ કે પ્રતિપક્ષી બધા કર્મોનો ક્ષય થઈ ચૂક્યો છે. આ તરફથી કહીએ તો કોઈ પણ કર્મ રહ્યા નથી, ઘાતી અગાધી બધા કર્મ નીકળી ગયા. એટલે પર્યાયની અંદર એને ક્ષાયિક ભાવ છે, અને દ્રવ્ય તો પારિણામિક ભાવ છે ત્યાં ગાડી. સમજાય? એટલે સિદ્ધ ભગવાનને કેટલા ભાવ છે? બે ભાવ, પારિણામિક ભાવ અને ક્ષાયિક ભાવ. અને જે આપણે બોલીએ છીએ ને સ્વરૂપે ડૂબેલા, તો સ્વરૂપમાં કોણ ડૂબેલું છે? દ્રવ્ય ગુણ કે પર્યાય સ્વરૂપમાં કોણ ડૂબેલું છે? પર્યાય. અને પર્યાય જે સ્વરૂપમાં ડૂબેલી છે ને, સ્વરૂપ છે પારિણામિક ભાવ. સ્વરૂપ શું છે? પારિણામિક ભાવ. અને એમાં પર્યાય જે ડૂબી ગઈ, ડૂબેલું કોણ છે? એમાં ડૂબેલું કોણ કે પર્યાય એમાં ડૂબેલી છે. સમજાય છે કે નહીં? જે કાલે હતી ને હા, કે સંયમમાં નિયમમાં તપમાં મહામુનિશ્વરોને ભગવાન આત્મા નિકટ રહેલો છે. નિશ્ચય વ્યવહાર બંનેની વાત કરી હતી, અભ્યંતર ને બહિરંગ ને અભ્યંતર, બંનેમાં જ્ઞાની પુરુષોને ભગવાન આત્મા નિકટ રહેલો છે. એ પ્રમાણે છે. જુઓ અહીંયા લખ્યું ક્ષાયિક ભાવની શુદ્ધ પરિણતિ, ઉપર આવ્યું પારિણામિક ભાવની પરિણતિ, પંચમ ભાવની પરિણતિ. ઠીક છે ને? પૂજિત શબ્દ આવ્યો, પૂજનીય પંચમ ભાવની પરિણતિ. અભી વો ભાઈ એક પેજ નિકાલના, 58 નંબર કા કલશ, પેજ નંબર આપકો બતા દેતા હું. આવી ગયું ને? હા, નીચે નીચે શ્લોક વાંચીએ છીએ. જરાક પહેલા 58 નંબર શ્લોક જેવો લખ્યું છે ત્યાં ગાડી. અંચિત પંચમ ઘતયે પંચમ ભાવમ સ્મરંતિ વિદ્વાંસઃ સંચિત પંચાચારા કિંચન ભાવ પ્રપંચ પરિહીણા. બહુ સરસ શ્લોક છે. પહેલું જે લખ્યું ને, અંચિત પંચમ ઘતયે, પંચમ ગત એટલે ખ્યાલ આવે છે ને, પંચમ ગતયે એટલે પંચમ ગતિ. પંચમ ભાવ અલગ છે સમીરભાઈ, પંચમ ભાવ અને પંચમ ગતિ એ બંનેમાંથી આપણી પાસે શું છે અત્યારે બોલો? બંને છે, બંને નથી, એક છે એક નથી. પંચમ ભાવ જાયક ભાવ એ છે, પંચમ ગતિ તો હજુ પ્રગટ કરવાની છે. બરાબર છે કે નહીં? ઠીક છે ને? હા, તો હવે કહે છે અંચિત પંચમ ઘતયે, તો અંચિતનો અર્થ છે પૂજનીય. મારે એટલા માટે થોડુંક ચર્ચા કરવાનો ભાવ છે, પૂજનીય એવી પંચમ ગતિને પ્રાપ્તિ માટે. તો ત્યાં અહીંયા પંચમ ગતિને પૂજનીય કહ્યું છે ભાઈ. અને આપણે 15 નંબરની ગાથામાં જોયું ને, પારિણામિક ભાવની પરિણતિને પૂજનીય કહ્યું. આ 15 નંબરની ગાથામાં પારિણામિક ભાવની પરિણતિને પૂજનીય કહ્યું, આશ્રય કરવા માટે, આશ્રય કરવા માટે. અને આ 58 નંબરના શ્લોકમાં પૂજનીય એવી પંચમ ગતિની પ્રાપ્તિ માટે, તો પૂજનીય એવી પંચમ ગતિએ પ્રગટ કરવા માટેની અપેક્ષાએ બે ભણીએ છીએ ને આપણે, એક પ્રગટ કરવા યોગ્ય ઉપાદે અને એક આશ્રય કરવા યોગ્ય ઉપાય. તો કહે છે કે આ મારે પૂજનીય એવી પંચમ ગતિની પ્રાપ્તિ કરવી છે, પૂજનીય એવી પંચમ ગતિની પ્રાપ્તિ કરવી છે, તો મારે કોની આરાધના કરવાની? પારિણામિક ભાવની પરિણતિની આરાધના કરવાની. સમજે? બે પરિણતિ આવી ગઈ ને, પારિણામિક ભાવની પરિણતિ છે એની તરફ લક્ષ્ય કરવાથી પૂજનીય એવી પંચમ ગતિની પ્રાપ્તિ થાય છે. આજે માનો, કાલે માનો, ચાહે અનંતકાળ બાદ માનો, આખું થઈ ગયું ને ક્લિયર પિક્ચર. જેવો લખ્યું છે અંચિત પંચમ ઘતયે, પછી શું લખ્યું છે બોલો? જો પંચમ ભાવમ, હવે આવી ગયું ને કયો ભાવ? આ પંચમ ભાવ આ રહ્યો. સ્મરંતિ વિદ્વાંસઃ, જ્ઞાની ધર્માત્મા પુરુષો પૂજનીય એવી પંચમ ગતિની પ્રાપ્તિ માટે પંચમ ભાવની આરાધના કરે છે. કેમ? કેમ? કેમ કે એ પંચમ ગતિ મોક્ષની પર્યાય દ્રવ્યમાંથી આવે છે. એ તો ક્ષેત્રની અપેક્ષા એમ કહેવાય કે ત્યાં. સમજાય છે કે નહીં? મોક્ષની પર્યાય ક્યાંથી આવે છે? સિદ્ધાલયમાંથી આવે છે. મોક્ષની પર્યાય ક્યાંથી આવે છે? દ્રવ્યમાંથી આવે છે. મોક્ષની પર્યાય બહાર થોડી આવે છે, દ્રવ્યમાં એ સામર્થ્ય છે. સામર્થ્ય છે, સામર્થ્ય ખ્યાલ આવે છે કે નહીં? સામર્થ્ય છે, શક્તિ છે, શક્તિ છે. વ્યક્તિ અલગ છે, એ પંચમ ગતિની પ્રાપ્તિ થઈ, પ્રગટ થઈ, વ્યક્તિ થઈ. શક્તિ અલગ છે, શક્તિ વ્યક્ત રૂપે ના હોય. જો તમે સમજો તો ખ્યાલ આવશે. જે આ દિવાળીની અંદર પેલા બધા બોમ્બ ફોડે છે ને, મોટા મોટા બોમ્બ નથી ફોડતા, કેટલો મોટો અવાજ આવે છે. હવે એ જે બોમ્બ ફોડે છે એટલો મોટો અવાજ આવે, તો એની અંદર કેટલી શક્તિ ભરેલી છે ભાઈ. હવે હું કહું છું કે મારે શક્તિને ચેક કરવી છે, તો મેં શું કર્યું કે બોમ્બ લીધો અને બધું આમ બધા કાગળિયા બાગળિયા બધું આમ ખોલીને જોયું, આમ ચેક કર્યું અંદરમાં, તો કાંઈ શક્તિ દેખાશે? દેખાશે શક્તિ? નહીં દેખાય ને, એ શક્તિ નહીં દેખાય, શક્તિ નહીં દેખાય. પણ એ જ્ઞાનમાં, જ્ઞાનમાં આની અંદર આવી જાતિનો પાવર, આમાં આવી એનર્જી, આમાં શક્તિ છે, એ વિશ્વાસ છે ને. અને આવી રીતે કરીએ તો એ વ્યક્તિ થાય, આવી રીતે પ્રગટ થાય. બાકી અંદર કઈ વ્યક્ત રૂપે જોવા જવું, વ્યક્ત રૂપે તો વ્યક્ત રૂપે નહીં મળે. એમ ત્રિકાલી દ્રવ્યની અંદર વ્યક્ત એવી મોક્ષની પર્યાય તમે વેદનવાળી શોધવા જશો, તો વેદનવાળી મોક્ષની પર્યાય અંદરમાં નહીં મળે. એ તો અકારક ને અવેદક છે, સમજાય? અંદરમાં વ્યક્ત રૂપે નહીં મળે. પણ હા, એનો એનો આશ્રય કરવામાં આવશે, આશ્રય અવલંબન લેવામાં આવશે, તો એ દાતા હશે, ડોનર છે. અંદરમાંથી મોક્ષની પર્યાય સાદી અનંત કાળ સુધી આવ્યા કરશે, આવ્યા કરશે. એટલે અષ્ટપાવડમાં ગાથા લખી કુંદકુંદ આચાર્યને, એક સરસ ગાથા લખી, બહુ સરળ લખી. અરહંત સિદ્ધાચાર્ય અધ્યા પક શ્રમણ પરમેષ્ટિ જે પાંચે છે આત્મા મહી, આત્મા શરણ મારું ખરે. શું કહ્યું? પાંચે પરમેષ્ટિ પદના પાંચે પદ ક્યાં છે? પાંચે પદ મારામાં છે. મારામાં એટલે ફરીથી રીપે, મારામાં એટલે અંદરમાં વ્યક્ત રૂપે નથી, પણ મારામાં એવું સામર્થ્ય છે કે આ દ્રવ્યનો આશ્રય કરે પર્યાય, પારિણામિક ભાવનો આશ્રય કરે વર્તમાન પર્યાય, તો પર્યાયની અંદર આવી દશા પ્રગટ થતી જોવામાં આવે છે. જે આપણે દીવાસળીની પેટી હોય છે ને, મેચબોક્સ, એની અંદર આપણે એક દીવાસળી હોય છે અને પછી આ આમ કરીને ઘસવામાં આવે ને, અગ્નિ શું થશે? પ્રગટ થશે ને. હવે એ જે દીવાસળીનો આગળનો ભાગ છે ને, એમાં અગ્નિ પ્રગટ થવાની શું છે? શક્તિ છે. પણ આમ ખોલીને જોઈએ તો કાંઈ નહીં મળે, ખોલીને કાંઈ નહીં મળે. પણ શક્તિ છે કે નહીં? શક્તિ છે. હવે એ શક્તિને વ્યક્ત કેવી રીતે કરવાની? વ્યક્ત કેવી રીતે? તો એની વિધિ છે. હવે આની ઉપર આમાં ઘસ 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 કરું તો થોડું પ્રગટ નહીં થાય ને. એને પ્રોપર જગ્યાએ રફ કરવામાં આવે, આમ તો ફટ થઈને ભડાકો ભડકો થશે ને, અજવાળું અજવાળું થઈ જશે. એવી રીતે આ દરેક સમયની પર્યાય 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 ઉત્પન્ન તો થાય છે, ઉત્પન્ન થાય છે. પણ અજ્ઞાની જીવ જે છે, આ પર્યાયને બહારમાં ને બહારમાં ઘસ 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 કરે છે. નહીં સમજાયો ભાવ? સાધના વિષય ચાલે છે ને આ. હા હા, નાચી નાચી મરે જૈસે મરી કેસે ચૂહે હે. અને કાલે કહ્યું કે ઘાંચીના ઘાણીનો હા કમાવું બળદ. બહારમાં ને બહારમાં આ મોંઘી પર્યાય જે છે ને, બહારમાં ને બહારમાં રબ ઘસ ઘસ કરે છે. આ મારું ને 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 આ મારું ને, સમજાય છે કે નહીં? હા હા. તો પછી કહે છે કે જેમ એ દિવાસળી જે છે અને બહારમાં ને બહારમાં પ્રોપર જગ્યાએ તમે રબ નહીં કરો તો અજવાળું ક્યાંથી થશે? નહીં થાય ને. એમ પર્યાયને આ દ્રવ્ય સાથે અભેદ કરવામાં આવે, દ્રવ્ય સાથે અભેદ કરવામાં આવે, તો આ બધી જે નિર્મળ દશાઓ એક પછી એક પછી અંદરમાંથી આવતી જાય છે. સમજાય છે કે નહીં? હા. હમણાં ભાઈનો પ્રશ્ન હતો કે સ્વાધ્યાય પહેલાં કે આ પાંચ ઇન્દ્રિયના વિષય સુખ ભોગ સામગ્રી છે, એમાં સુખ નથી, એગ્રી. અને આત્મામાં સુખ છે એ વાત પણ બરાબર છે, પણ એનો વિશ્વાસ આમ કે ને, આત્મામાં સુખ છે, નિરાકુળતા છે, એ એમ બેસવું કેવી રીતે બેસાડવું, એમ ખ્યાલ આવે છે કે નહીં? અને આ ભોગ સામગ્રીમાં સુખ નથી, ચલો ભાઈ નથી, ચલો માની લઈએ. હા. અને આત્મામાં સુખ આવે ખબર તો પડતી નથી કે શું કરવાનું એના માટે. હા, તો વાત થઈ ખરી. પણ પછી મેં કહ્યું, જુઓ ભાઈ, સાચી વાત તો એ છે કે સૌથી પહેલા નંબરમાં આ દેવ શાસ્ત્ર ગુરુ જ્ઞાની ધર્માત્મા ઉપર આપણા તીર્થંકર ભગવાન તો જે છે ને, એમને આત્માનો આશ્રય કરીને અનંત નિરાકુળ સુખને ભોગવે છે. અને એમને કેવળ જ્ઞાન પ્રગટ થયું છે, એમને રાગવેશ છે નહીં. બે રીતે ખોટું બોલાય. એક તો આપણને કોઈ વસ્તુનું નોલેજ ના હોય તો ખોટું બોલાય કે ભાઈ આ ઘડિયાળની શું કિંમત છે, આ રૂમાલની મને ખબર નથી, તો ખોટું બોલી શકાય. અથવા તો બીજા નંબરમાં રાગ દ્વેષ હોય તો ખોટું બોલાય. સમજાય છે કે નહીં? મને સ્કૂલમાં ભણવું છે ને મને એક દાખલો સરસ સમજાવવાનો આવડે છે એક્ઝામ્પલ, પણ મારો ફ્રેન્ડ છે ને મને કહ્યું કે શૈલેષ આનો જવાબ, તો મારે એમ કે મારા કરતાં આગળ નીકળી જશે, તો હું કહું કે મને આ જ નથી આવડતું, મારે શીખવાનું જ હતું, મને ખબર છે આવડે છે, છતાં પણ હું ના પાડું કેમ કે રાગદ્વેષ છે, માટે ખોટું બોલ્યું. તો કાં તો રાગદ્વેષના કારણે ખોટું બોલાય, કાં તો જ્ઞાન ન હોય તો ખોટું બોલાય. આપણા ભગવાન વિતરાગ અને સર્વજ્ઞ છે, એમને રાગદ્વેષ નથી, એટલે ખોટું બોલવાનું કોઈ રીઝન નથી. સમજાય છે કે ને? ભલું જ ભલા જ વચન હશે. અને બીજા નંબરમાં એમને સર્વજ્ઞતા છે એટલે ખોટું બોલવાનું કોઈ કારણ નથી. એક તો પહેલાં ટ્રસ્ટ રાખવાનું, બરાબર. પછી દ્રષ્ટાંત એકદમ અચાનક જ મને યાદ આવ્યું, મેં કહ્યું કે ભાઈ મને પેટમાં દુખે છે, બરાબર છે ને, 10-12 દિવસથી પેટમાં દુખે છે. એકાદ ફેમિલી ડૉક્ટરને બધા પણ ફાયદો ન થયો. પછી તમે મને કોઈએ કહ્યું કે કામ કરો, તમે આ ડૉક્ટરને બતાવો, બહુ સારા ડૉક્ટર છે, ફાયદો થઈ જશે, કોઈ ચિંતા નહીં કરતા. હવે મેં આપણે રોજ સ્વાધ્યાયમાં મળીએ છીએ ને, હવે ડૉક્ટરે મેં કોઈ દિવસે મળ્યો નથી એ ડૉક્ટરને, પણ મેં ડૉક્ટર પર વિશ્વાસ કોના ભરોસે કર્યો? તમે જે મને કહ્યું ને કે મેં કરાવ્યું છે અને મને ફાયદો થયેલો છે, તો તમારી વાત પર મેં ટ્રસ્ટ કર્યો ને, અને ડૉક્ટર પાસે ગયો અને મેં દવા લીધી ને મારો પુણ્યનો ઉદય હતો તો મને ફાયદો થઈ ગયો, તો પહેલાં તો મેં આપના કહેવાથી ભરોસો કર્યો ને, અને મને ફાયદો થયો, તો પછીનો જે ભરોસો જે છે બંનેનો જે વિશ્વાસમાં ફરક પડી ગયો. પહેલાં તમારા કહેવાથી વિશ્વાસ કર્યો ને મને ફાયદો થયો, પછીનો વિશ્વાસ જે છે ને હવે હું બીજા 10ને કહીશ કે ત્યાં જજો, એ ફરક પડી ગયો, અંદરમાં મને ફાયદો થયો. એવી રીતે આત્મામાંથી નિરાકુળ સુખ આવે છે, અતિન્દ્રિય સુખ આવે છે. આ ભગવાનની વાણી પર, સર્વજ્ઞ ભગવાન પર પહેલાં ભરોસો રાખો. અને બીજી વાત, આ બહારના ભોગ સામગ્રી માટે તો પ્રયત્ન કરીને થાકી ચૂક્યા ને, આ 10 દિવસ પછી આ જ ઘડિયાળ નથી ગમતી, આ જ વસ્તુ 10 દિવસ પછી ને, અને 10 દિવસ તો છોડો, માર્કેટમાંથી લાવે 5,000ની વસ્તુ અને ઘરમાં કોઈ કે આ કલર તમને સારો નથી લાગતો, વાત ખેલ ખતમ થઈ ગયો. સમજાય ને? 20,000ની વસ્તુ લાવ્યા હોય આ કલર તમને સ્યુટ નથી થતો. હવે એ વખતે તો એમ ત્યાં દુકાનમાંથી લીધી હોય, હું કેટલા ક્યારનો આ કલર તો હું શોધતો હતો, આ કલર મળતો જ નહોતો, આ પહેલી નજરે મને ગમી ગયો, પહેલી નજરે ગમ્યો, અને એક વ્યક્તિના કહેવાથી સીધો એ પહેલી એક એક સ્ટેટમેન્ટ કાનમાં ગયું ને આ નથી ગમતો, પછી ઘરમાં કોઈ કામ કરતો એને આપી દો હવે નથી ગમતો. સમજાય છે કે નહીં? ખ્યાલ આવે છે કે નહીં? મારે કહેવું છે કે જેમ જગતની અંદર કોઈના કહેવાથી ભરોસો કર્યો ને, સાંભળજો વાત મારી એ હતી એમાંથી કે એવી રીતે અહીંયા આગળ એ કહેવું છે કે સર્વજ્ઞ ભગવાન દેવ શાસ્ત્ર ગુરુ કહે છે, એક વખત તમે ભરોસો કરો ને, અને જેમ ત્યાં ડાક્ટરનું વાત કરી પછી લાભ થયો અને પછીનો ટ્રસ્ટ એ ફરક પડી ગયો, એવી રીતે ભગવાને કહ્યું છે કે અંદરમાં એક વખત નજર કરો. વાત એમાંથી થઈ, આ બધા ટ્રાય તો કરી ચૂક્યા છે એમાંથી વાત નીકળી, અને પછી થોડા સમય પછી આપણે નહીં કે 9-9 દાડા આપણે ગુજરાતીમાં કહેવાય, 9-9 દિવસ ગમે પછી પાછો 11મા દિવસે મજા નથી આવતી યાર, મજા નથી આવતી. સમજાય છે કે નહીં? એટલે કહે છે તમે એ ટ્રાય તો કરી ચૂક્યા છો, એક વખત આ ટ્રાય કરી જુઓ, એક વખત તો કરી જુઓ ને, અંદરમાં ડોક્યું કરો, જુઓ તો ખરા, અને પછી લાભ ના થાય તો નહીં કરતા. આ બધા તો પ્રયત્ન કરે ને પછી જાતે એક્સેપ્ટ કરીએ છીએ કે ના એમાં મજા નથી આવતી, મજા નથી આવતી. ભોજન કરીએ ને, ગળ્યું ખાય પછી તીખું ખાય, પછી ગળ્યું ખાય પછી તીખું ખાય, ગળ્યા પછી તીખું શું કામ ખાવ છો જોડે? ગળ્યાની જોડે તીખું શું કામ રાખો છો? પહેલાં ગળ્યામાં સુખ શોધે છે, 2-3 વખત ગળ્યું ખાધું પછી કહેશે કે થોડું તીખું ખાવું પડશે, પાછું તીખું ખાય પછી કહેશે કે કંઈક ગળ્યું ખાવું પડશે, પાછું તીખું ખાવું પડશે. ક્યાં આ સુખ માટે ક્યાં ક્યાં ફાફા મારે? સમજાય છે કે નહીં? અને બધું ખાધા પછી પાણી નહીં પીવાનું, મોઢું એમને એમ રાખો કે નહીં યાર મોઢું તો ચોખ્ખું કરવું પડશે. સમજાય છે કે નહીં? હા, આ બધા તો ટ્રાય કરો છો ને. એક વખતે શ્રી ગુરુ કહે છે, કાલી વાત કરી, અનંત તીર્થંકર ભગવાન તો કહે છે એક વખતે અંદરમાં પર્યાય પણ તારી પાસે હાજરા હજુર છે, દ્રવ્ય પણ હાજરા હજુર, દરેક સમયે પર્યાય ઉત્પન્ન થાય છે, ઉત્પન્ન થાય છે અને દ્રવ્ય પણ હાજરા હજુર છે. અને 17 ડાર ગાથા પ્રમાણે કહીએ ને તો એ દરેક સમયની પર્યાયમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જાણનારો જાણવામાં પણ આવી રહ્યો છે. ખાલી આ સ્વસંવેદનથી ભાવ ભાષણ કરીને નિર્ણય કરવાનો છે, આટલું એ તું નથી કરી શકતો. તો જગતમાં નથી કહેતા, જવા દો ને એની વાત ના કરતા, ગયેલો કેસ છે, નથી કહેતા ગયેલો કેસ છે, આટલું સિમ્પલ છે. નારકીઓ કરી લે, ત્રિયંચો કરી લે, અને તું કાલે કહ્યું ને કબ છે કલ 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 કહેતે આવ્યો, તો હવે શું શું કહેવું પછી? ટોડરમલજી સાહેબના શબ્દોમાં, ભાઈ અમને તારું ફ્યુચર બ્રાઇટ નથી દેખાતું. લખ્યું ને, તારા અભાગ્યનો મહિમા અમારાથી નથી કહ્યો જતો. એક મિનિટમાં પૂરું કરી દઈએ છીએ. જુઓ લખ્યું છે ને, અંચિત પંચમ ઘતયે પંચમ ભાવમ સ્મરંતિ વિદ્વાંસઃ સંચિત પંચાચારામ કિંચન ભાવ પ્રપંચ પરિહીણા. નીચે જરાક આવી જઈએ, એની અંદર શ્લોકાર્થ લખ્યો છે. એમ શ્લોકાર્થ જો બ્રેકેટમાં લખ્યું ને, જ્ઞાન દર્શન ચારિત્ર તપ અને વીર્યરૂપ પાંચ આચારોથી યુક્ત અને કાંઈ પણ પરિગ્રહ પ્રપંચથી સર્વતા રહિત એવા વિદ્વાનો. પછી આવી જુઓ, પૂજનીય પંચમ ગતિને, આવી ગયું ને, પૂજનીય પંચમ ગતિને પ્રાપ્ત કરવા માટે શું કરે છે? દયાદાન પૂજા ભક્તિ કરે છે, વિધાન બનાવે છે, મંદિર બનાવે છે, જાત્રા કરે છે. શું લખ્યું છે? પૂજનીય એવી પંચમ ગતિને પ્રાપ્ત કરવા માટે શું લખ્યું છે? પંચમ ભાવનું સ્મરણ કરે છે, એટલે આરાધના કરે છે, એની અંદર લીનતા કરે છે. આજે માનો, કાલે માનો, ચાહે અનંત કાળ બાદ માનો, પણ આ વાતને માન્યા વિના બીજો છૂટકો નથી. એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ. આવી રીતે
તીર્થંકરો જગતના જયવંત વર્તો ઓમકારનાથ જીનનો જયવંત વર્તો જીનના સમો શરણ સૌ જયવંત વર્તો.